પણ ત્યાગ જીવનમાં એવો હોવો જોઈએ, જે ત્યાગ થોડો હોય છતાં એનાથી ભગવાન રાજી થાય. કયો આ જૈન મતવાળાનો ત્યાગ કેટલો, કેટલા ઉપવાસ કરે, પણ એ ત્યાગથી શું ફળ ભાઈ? કયો તમે કોઈ ઉપવાસ ન કરો, હે, હિંડોળા ખાટે હિંચકો, દૂધ ચોખાને હાકર જમો, મેસૂબ જમો, લાપસી જમો. કાલે લાપસી બહુ સારી બની હતી કે બહુ સારી થઈ છે, બધી ખૂટવાડી દીધી, રોટલી પડી રહી, ખીચડી હોય તો એ વધારે પડી રહી. હવે હારા ઉપર જ તાન છે. એક દાદા કહેતા કે લાપસી મને બહુ ભાવે પણ હવે કોઈ કરી નથી દેતું. મેં કીધું હવે તમારું ચલણ ઉયવી ગયું છે, હવે લાપસીની ઈચ્છા રાખોમાં. હવે જે થાળીમાં આવે ભગવાનને સંભાળીને ખાય ને રેગુણ ગાઓ. આમાં બધાનો સમય હોય છે, તમારા ગ્રસ્થાશ્રમમાં સમય વયો જાય પછી આગળનું માન મૂકી દેવું પડે, બરાબર ને? નહીંતર પછી પૂજા કરે છોકરા લાકડીએથી. હું હા, એટલે આ બધું કેવું છે કે હવને હારામાં તાન છે, તો સારામાં સારું ભગવાનનું સુખ છે. ભગવાન પાસે સુખનો સમુદ્ર ભર્યો છે. એક સમુદ્રમાંથી ખાલી ટીપું નાખ્યું ને એની ઝરણ આ લોકમાં આવી છે. એક ટીપું ખાલી અક્ષરધામમાંથી નાખ્યું હોય સુખનું તો પ્રકૃતિ પુરુષનો લોક, પ્રધાન પુરુષનો લોક, બ્રહ્માનો, વિરાટનો, સ્વર્ગ, આ બધામાં પડતું પડતું અહીંયા તો શું આવ્યું છે, જણે નહીં આવ્યું હોય, બોલો. તો એના માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ, રાત દાડો ઉઠીને એની પાછળ દોડ દોડ કરીએ છીએ. પણ એ ભગવાનમાં જો આપણી દ્રષ્ટિ પોગી જાય કે ભગવાનમાં કેટલું સુખ છે, પંચાળાનું પહેલું, પશુના સુખ કરતાં માણસનું સુખ અધિક, માણસ કરતાં રાજાનું સુખ અધિક, રાજા કરતાં દેવતાનું સુખ અધિક, દેવતા કરતાં ઇન્દ્રનું અધિક, ઇન્દ્ર કરતાં બ્રહ્માનું અધિક, બ્રહ્મા કરતાં બૃહસ્પતિનું, વિરાટનું, પછી વૈકુંઠનું, ગોલોકનું. અક્ષરધામની વાત આવી, ત્યાં મહારાજે અતિ શબ્દ મૂક્યો કે અક્ષરધામનું સુખ છે તો અતિ અધિક છે, બોલો. માટે એ સુખમાં દ્રષ્ટિ પોગાડવી, આપણે ન્યા જ આવવાનું છે. આ લોકના સુખ તો આપણે ગમે એટલા હશે તો રહેવાના ને, એ રહેશે તો આપણે વ્યા જાઓ અને કાંઈ આપણને મૂકીને વ્યા જાય. બેમાંથી એક રીત બને છે, આપણે ઘણા ખેંચી રાખવા હોય પણ રહેતા નથી. હે, આપણા દહકા વ્યાઈ ગયા ને, ઘણાના દહકા વ્યાઈ ગયા. આ એક ભાઈ હાવણો લઈને વાળાય, 25 વર્ષ પહેલાં પ્લેનમાં ફરતા હતા, મગજ જરાક સટકી ગયું છે તો હવે એ કાંઈ મગજ કામ નથી કરતું. કયો એટલું કરે એ પાંદડા વાળવાને, કયો એટલામાં એટલામાં હાંજ સુધી વાળ્યા કરે. જે માણસ વિદેશમાં જતો હતો, પ્લેનમાં ફરતો હતો, દહકો વયો ગયો, સુખ એને છોડીને જતું રહ્યું અને કાં સુખ હોય તો આપણે જતા રહી. શાશ્વત સુખ તો એક ભગવાનનું જ છે. જો એકવાર એ મેળવી લીધું હોય પછી એનો ક્યારેય નાશ નથી, ક્યારેય જાતું જ નથી. વિચાર કરો લ્યો, એ સુખ પામવા માટે આ બધો દાખલો છે વાલા ભક્તો. મહારાજમાં જ સુખ આપણને મનાય, એમાં જ એમ થાય કે મહારાજમાં જ સુખ છે, મહારાજમાં જ સુખ છે, આવું ચિંતન કર્યા કરો. બીજે ત્યાં સુખ છે જ નહીં, ઝાંઝવાના નીર જેવું છે. ભાલ પ્રદેશમાં જાઓ તો તમને નકરું પાણી દેખાય આ તડકાનું, એમ થાય કહો કેવું મોટું તળાવ, હમણાં પાણી પી લો લોટો ભરીને. પણ આગળ જાઓ તો ત્યાંથી આગળ તળાવ દેખાય, એથી આગળ જાઓ તો આગળ દેખાય. એક બ્રાહ્મણ આવેલો આવતો હતો અને ભાલ પ્રદેશમાં આવ્યો એટલે મેળ્યો સંકલ્પ કરો, ઓહો કેવું મોટું તળાવ, હમણાં નાચશું ધોઈશું ટીમણ કરશું ને જાડવાને સાંઈ ઘડીક આરામ કરીને પછી હાલશું. ત્યાં ભરવાડ હામો મેળ્યો એક, કે ભૂદેવ હું સંકલ્પ કરો છો? તો કે જવાને આ કેવું મોટું તળાવ છે. એ કે અહીંયા ફોડોમાં એ કાંઈ તળાવ નથી, આ ઝાંઝવાના પાણી છે. તે બ્રાહ્મણના બધા સંકલ્પ બંધ થઈ ગયા, બોલો. એમ આપણને એટલી ખબર પડી જાય કે આ સંસારના સુખ ઝાંઝવાના પાણી જેવા છે તો આપણા બધા સંકલ્પ ન્યા મટી જાય. બોલો, પણ એ આપણને મનાતું નથી. મૃગલા છે ને, ઝાંઝવાનું પાણી સાચું માનીને દોડ્યા કરે છે. એ મરે ત્યાં સુધી દોડે, પછી મળવાનું નથી કાંઈ. એટલે આવું છે. નિર્મળ મનના ગંગારામાદિક ભક્તોએ કહ્યું કે અમારું ધન તો સત્સંગ માટે છે. ત્યારે શ્રી ત્યારે હરિજનો પ્રતિ શ્રીરી બોલ્યા, મહારાજ ભુજમાં બિરાજે છે. ભુજમાં એક હિરજીભાઈ સુતાર હતા, એ બહુ લોભી પ્રકૃતિના હતા. તે બધા ભગવાન માટે અને સંત માટે મેવા મીઠાઈ લાવે તો એ ન લાવતા, પાણી લાવતા. એ કે હું પાણીની સેવા કરું છું એટલે પાણી વિના જ કોઈને હાલે જ નહીં, મેવા મીઠાઈ વિના તો હાલે બધાને, પણ પાણી જેવી સેવા કોઈની ખરી કે માટે હું એ જાણીને પાણીની સેવા કરું છું. આમાં બહુ એની સરસ વાત લખી છે, તમને સંભળાવું જરા. શ્રીહરિ ભુજ પધાર્યા. ત્યાંના હિરજી ભગતની લોભી પ્રકૃતિ અંગે હરિભક્તોએ શ્રીહરિને વાત કરી. ત્યારે શ્રીહરિ એના અંગે પૂછ્યું, ત્યારે હિરજી ભગતે કહ્યું કે જેના વિના એક પળ પણ ન ચાલે તેવા પાણીની સેવા હું કરું છું. બીજા પુષ્કળ મેવાન રસોઈ લાવે તે જાણીને હું બેસી રહ્યો છું. બીજા કોઈ નહીં લાવે તો હું આપવા તૈયાર છું. દેહને એવું દેવને એમ રામાનંદ સ્વામીનું વચન મેં ધારી રાખ્યું છે. લ્યો, ગુરુનું વચન, ગુરુએ વચન કીધું આવું એણે પકડી લીધું. બોલો, મોટા સંતો ઘણીવાર કંઈક વાત કરે તો માણસ હું પકડે કાંઈ નક્કી નહીં હો. હા, એક કથા હાલતી હતી, તેમાં દ્રૌપદીની કથા આવી. પાંચ પતિ કર્યા કોઈ તો એ સતી કહેવાના, હાહુ કથા સાંભળવા ગયેલા. તે સાંભળ્યા પછી આવીને હાહુએ પૂછ્યું, બહુજી હું કથામાં જ લીધું? તો કે દ્રૌપદીએ પાંચ પતિ કર્યા તો સતી કહેવાય, આપણે વધારે કરી તો એથી મોટા સતી કહેવાય ને. લેણે આવું ગ્રહણ કર્યું. રામાનંદ સ્વામી એમ કીધું કે જેવું દેહને એવું દેવને, તમારી પાસે કાંઈ સગવડતા ન હોય તો તમે જે ભગવાનને અર્પણ કરો એ ભગવાન તમારું માની લેશ. તમારી પાસે તુલસીનું પાંદડું હોય, જળનો લોટો, એનાથી ભગવાનની પૂજા કરો તો ભગવાન તમારી પૂજા માની લેશ. એટલે એમ સ્વામીએ વચન કીધેલું, પણ એણે ઊંધું અર્થ ઊંધો કર્યો, ઊંધો પકડ્યો. ત્યારે શ્રીહરિ બોલ્યા, તમે પાકા હરિભગત છો મહારાજ કહેશો. નવી ચીજ બજારમાં દેખાય તો છોકરા માટે લાવો છો, સંત ઉપર એટલો ભાવ નહીં, એવા પાકા હરિભગત તમે છો. તમારા જેટલા પાકા નથી તે સંતને માટે મેવા લાવે છે, તે પણ તમારો સંગ થતાં પાકા બની જાય છે. મર્મમાં મહારાજ વાત કરે છે. હવે ભગવાન મળ્યાશે તો શું બાકી છે? હરિજ હરિજ બધાને આપે છે. હિરજીભાઈ કહે છે, આપણે શું બીજાને આપવાના? હરિમાં એટલો દોષ છે તે તમે દેખાડી આપો છે. લ્યો, આમ હિરજીભાઈની લોભી પ્રકૃતિ મહારાજને હરિભક્તોએ જણાવી હતી. પછી મહારાજે એને વાત કરી કે તમારી જેવા પાકારી ભગત થાય ને એ પછી લાવતા બંધ થઈ જાય. ઘણા એમ કે કોઈની રસોઈ ન હોય તે અમારે રાખજો. તમે કોકની તો હોય જ, દાદો દયો ને વસ્તો દયો હતા નાગનેશ ગામના, તે ગઢડા આવે પૈસાદાર બે દાદા નાશામી. એ વખતમાં બ્રહ્મચારીને પૂછે, આજ કોઈની રસોઈ છે? બ્રહ્મચારી મહારાજ કે છે. તો કે કોઈની હોય તે અમારે, કોઈની ન હોય તે અમારે રાખવાની, કહેજો. ત્યાં વર્ષો વયાઈ ગયા, મહારાજ ધામમાં જતા રહ્યા પણ રસોઈ ન દઈ. ધામમાં ગયા પછી બહુ પસ્તાવો છો કે આ તો બહુ ખોટું કર્યું આપણે. પછી કોઠારી સ્વામી હતા ભક્તિ વલ્લભ સ્વામી, એની પાસે આવીને વાત કરી, સ્વામી આવું થયું, અમારા લોભને કારણે અમે ભગવાનને ક્યારેય સંતોને જમાડી શક્યા નહીં, હવે શું કરવું? તો કે હજી એમના દીકરા એમના સ્થાને બિરાજે છે રઘુવીરજી મહારાજ, એમને રાજી કરો એટલે ભગવાન રાજી થઈ જાય છે. પછી તો બે ભાઈએ સંતોને મહારાજને તેડાવ્યા, બે દેશના મહારાજને તેડાવ્યા, બે દેશના સંતોને તેડાવ્યા અને 15 દાડા નાગનેશ ગામમાં રાખી અને ખૂબ જમાડ્યા ને ખૂબ સમયો મોટો કર્યો ને કથા વાર્તા બહુ રૂપિયા વાપર્યા અને રાજી થઈ ગયા બધા મહારાજશ્રીને સંતો કે તમારું બધું પોગી ગયું મહારાજ. તો કહેવાનું કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે સેવા કરી લેવી, નહીંતર ભાઈ રહી જવાય. ઘણીવાર દસમો ભાગ કરીને અર્પણ કરવાનો શાસ્ત્રમાં કહ્યો છે તે આપવો જ જોઈએ. મહારાજ કહે છે તમારા ગ્રસ્થને કાંઈ આજ્ઞા કરી મહારાજે શિક્ષાપત્રીમાં કે જે કાંઈ કમાણી થાય એમાં દસમો વીસમો ભાગ ભગવાનને અર્પણ કરવો, ગરીબ હોય એણે વીસમો કરવો, ધનાઢ્ય હોય એણે દસમો ભાગ અર્પણ કરવો. શાસ્ત્રમાં કહ્યો છે તે આપવો જ જોઈએ. અને નહીં તો ગ્રસ્તને પંચ પાપ લાગે છે, તેનું જે નિવારણ નથી કરતો તેને દિવસે દિવસે દસ ગણું પાપ વધે છે. અમે જો વાત તમને નહીં કહીએ તો અમને પણ પાપ લાગે. જો આમ મહારાજે શાસ્ત્રની વાત હિરજી ભગતને કીધી. મહારાજ કે શાસ્ત્રમાં જે લખ્યું છે એ અમારે તમને કહેવું પડે, પછી તમારે કરવું ન કરવું તમારી ઈચ્છાની વાત છે. હરિનું છે માટે હરિને શું આપવાનું એવું જે કહે તેને કૃતજ્ઞ જાણવો. લ્યો ઘણા એમ કે બધું ભગવાનનું છે, ભગવાનને શું આપવાનું, ભગવાન તો લક્ષ્મીના પતિ છે એને ક્યાં તાણ છે, પણ એને તાણ નથી, તારે તાણ મટાડવી તો આપજે. હા ભગવાનને આપેલું છે તો વાવેલું છે, એક દાણો હોત કેવડું ડુંડું આપે છે ભગવાન, મોટું આપે ને, એ ભગવાન અર્થે વાપરેલું જાતું નથી. આ સ્વયં ભગવાન આ પૃથ્વી પર હોય ત્યારે પણ લોભ એવા હશે કે એ વાપરી શકતા નથી ભગવાન માટે. માટે હરિ તો કોઈને હરિને તો કાંઈ જોતું જ નથી, પરંતુ હરિને માટે ભક્તિભાવની રીત જાણીને કંઈક સેવા કરતો રહે તે સમજણો ગણાય છે. ભગવાનને શું જોવે ભાઈ, ભગવાન તો બધાને આપે છે, હવે એનું આપેલું આપણે આપી નથી શકતા, પણ જે ભક્તિભાવથી ભગવાનને કાંઈ અર્પણ કરે એ ડાયો ગણાય છે, સમજણો હરિભગત ગણાય છે. તમે મોટા હરિજન થઈને સત્સંગની રીત જાણતા નથી, માટે હવે તમારું જળ અમે નહીં લઈએ. મહારાજ કહેવે તમારું જળ લેવાનું બંધ આજથી. અંત સમયે તો હરિ સાથે કામ પડશે, રીત જાણ્યા વિના ધામ દૂર રહી જાય છે. સંત હરિજનો પણ તમારું જળ નહીં લે એ રીત પ્રમાણે ચાલશો ત્યારે ભગવાન પ્રસન્ન થશે. ત્યારે હિરજી ભગત કહેવા લાગ્યા કે તમે મારાથી દુખાઈ ગયા માટે હવે મને સાધુ કરો, મારે ઘરમાં રહેવું નથી, એમ મેં તમને તન અર્પણ કરવાની ટેક લીધી છે જેથી બીજું અર્પણ કરવાનું કાંઈ રહે નહીં. બોલો મહારાજ બહુ વિઢ્યા ને. પછી મહારાજ કહેવાય તમારું જળ સંત હરિભગતે નહીં લે ને અમે નહીં લઈ. તો કે મહારાજ તમે મારા દુખાઈ ગયા માટે હવે મારે સાધુ થઈ જવું, સાધુ કરજો મને, કારણ કે આ શરીર અર્પણ કરી દે એટલે બધું અર્પણ થઈ ગયું, કાંઈ બાકી ન રહ્યું અર્પણ કરવાનું તમને. ત્યારે શ્રી હરિ બોલ્યા તનથી પણ ધન અધિક છે એવો બળવાન લોભ છે, તન તજાય પણ ધન ન તજાય, નિર્મળ મનનો સત્સંગ દિવસે દિવસે શોભે છે, એમ લોભી જનનું અંગ દિવસે દિવસે ઘટે છે. જો આ બે વાત છે ભાઈ. મહારાજ કે તન ત્યાગ કરી દે પણ ધન ન છૂટે એવો બળવાન લોભ છે. હિરજીભાઈ બહુ લોભી હતા, એના ભાઈ સુંદરજીભાઈ પાસે ઉદાર હતા, એણે સત્સંગને અર્થે બહુ વાપર્યું, પણ મહારાજ એનો લોભ છોડાયો. મહારાજ કે તમને સાધુ નથી કરવાનો. મહારાજ કે નિર્મળ મનનો સત્સંગ જે કોઈ કરે છે એ દિવસે દિવસે શોભે છે. પછી ગંગારામ મન મલ આદિ બધા ભક્તો બેઠા હતા, એણે કીધું કે મહારાજ હિરજીભાઈ આપે કે ન આપે, અમારું બધું ધન છે એ તમારે અર્થે છે, સાધુને અર્થે છે, માટે વાપરો. ત્યારે શ્રી હરિ બોલ્યા સંતને અર્થે જેનું ધન છે તેને સત્સંગી જાણવો. સત્સંગ પણ ઉત્તમ મધ્યમને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારનો છે. લ્યો ધન ભગવાનને અર્થે ને સંતને અર્થે વાપરે એને મહારાજ કે સત્સંગી પાકો જાણવો. જો એમાં ઉત્તમ મધ્યમને કનિષ્ઠ ત્રણ પ્રકાર કીધા છે. સત્સંગ કરવા છતાં સ્વાર્થ અનેક પ્રકારના સિદ્ધ ન થાય ત્યારે સત્સંગ કહેવામાં આવે છે. સત્સંગ કરીને આપણે કંઈક સ્વાર્થ હોય પછી આપણો સિદ્ધ ન થાય ત્યારે એનો સત્સંગ કહેવાય છે. ભાઈ સ્વાર્થ સિદ્ધ થઈ જાય તો આપણે પાકા સત્સંગી થઈ જાય, પણ આપણે કંઈક ધારી રાખેલું હોય કે આમ થાય ને આમ થાય તો એ ન ઈચ્છું હોય ત્યારે સત્સંગમાં ખબર પડે. ત્યારે એમ ન સમજાય કે ભાઈ મહારાજની ઈચ્છા, મહારાજને આપણી પાસે આમ કરાવવું છે. માટે સત્સંગમાં આપણે આવ્યા તો બધી સત્સંગની રીત જાણવી અને ભગવાન અને સંતને અર્થે કંઈક વાપરવું હોય તો. આપણે હવે કથાનો સમય અહીં પૂરો થઈ ગયો છે. સમય જતાં કાંઈ વાર નથી ભાઈ. જોવાની સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય. જી આજકાલ કરતા જો ને આવરદાવશી થાય. પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાશે જી. નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાય છે. જો રોજે રોજ કળીઓ હવારમાં ખીલે, હાન થાય ત્યાં કરમાઈ જાય ને બીજે દાડે ખરી જાય. એમ આપણું જીવન જળની પેઠે વહ્યું જાય છે. માટે જીવન જીવવાની ચાવી આ સત્સંગમાંથી મહારાજ અને મોટા સંતોએ જે આ રીતિ બતાવી છે એમાં શીખી જાય તો જીવન જીવવાની મજા આવે. જીવન આપણને આવું ભગવાને આપ્યું છે, સત્સંગમાં જન્મ આપ્યો તો સમજણથી જો હવે જીવન જીવીએ ને તો આનંદ બહુ આવે. નહીંતર તમારી પાસે ઘણું બધું હોવા છતાંય તમે દુઃખી હશો, શાંતિ નહીં હોય. પણ આ મોટા સંતો અને મહારાજ જેમ કીધું છે એમ જીવન જો આપણે જીવતા શીખી જાય તો આનંદ બહુ આવે, મજા આવે. બાકી તો આ લોકમાંથી હોઉં ને વહેલા મોડા ઉઠી જવાનું છે ભાઈ. એકવાર આ પાલટી ઉઠે ને એમ આપણે એકવાર ઉઠવાનું છે, બરાબર ને? આપણે તો અહીં મહેમાન છે ભાઈ, કે તમે ગરધણી થઈ ગયા છે. હે, કેટલાને મહેમાન પણ હું મનાવીશ ભાઈ. ઊંસી આંગળી કરી પાંચ દસ જણાએ, ધનશે ધનશે, તમને શિબિરનો રંગ લાગી ગયો. બોલો, ઘેર જઈને પાછા હું પણ ન માનતા હો કે આ મારું છે બધું, હું અહીં રહેવાનો છું. બોલો. પર મેં શિબિરમાં એક ભાઈને પ્રશ્ન કર્યો, મેં કીધું કયું ગામ, તો કે આત્મા મારું નામ ને અક્ષરધામ મારું ગામ. મેં કીધું વાહ ભાઈ વાહ, તમને શિબિરનો રંગ સડી ગયો. આવતી શિબિર સુધી પાછો હવે મળ્યા નથી, મળવાથી પૂછવું પડશે રંગ છે કે ઉતરી ગયો. બોલો. આમાં તો રંગ સડી જાય, સાધુ થવાનું હોય તો રંગ સડી જાય. બોલો, તમને કોઈને છો સંકલ્પ સાધુ થવાનો? આ નાના છોકરા ઘણા કહે છે સાધુ થવું છે. મેં કીધું મોટા થાવ પછી વાત, તો મોટા થાય પછી કોઈ આવતા નથી, પૂછવાય નથી આવતા. વ્યવહાર કરવો હોય તો પૂછવા આવે કે સ્વામી અહીં કરું. એ પૂછવા આવે જ ઘણા, કરી નાખ તું તારે, તારા જ્યાં સોખા ફીટ થવાના છે ત્યાં થઈ જ જાહે, બરાબર? હા, એ બધા કર્મ સંબંધ બધા લખાવીને જ આવ્યા હોય. ગમે એટલું ગોતન સારું જોવો પણ જ્યાં ફીટ થવાનું હોય ત્યાં જ થાય. કયો એટલે એ બધું તો કેટલી વાર મેળવ્યું છે ને કેટલી વાર ગુમાવ્યું છે. આ ભગવાન જ કોઈ દી મળ્યા નથી, આ સત્સંગ મળ્યો નથી, એ આપણને મળી ગયો છે. હવે આને રાંકને જેમ રત્ન મેળવે એની જાળવીને રાખી, એમ આપણે આ સત્સંગને જીવન પર્યંત જાળવવાનો છે. સત્સંગમાંથી ઘણા પાછા પાછા હઠી જાય છે, મોળા પડી જાય છે. એનું કારણ કે સત્સંગમાં અભાવ અવગુણ, કંઈક પોતાની આસક્તિ, ક્યાંક સાધુનો અભાવ, ક્યાંક હરિભગતનો, ક્યાંક વ્યવહારને લીધે લેવા દેવા, એમ પાછા પડી જાય. પણ એ બધું તો આ લોકમાં આપણે સહી એટલે બધું હાલવાનું છે, સારું મોળું નરસું એ બહુ નહીં ગણવાનું. આપણને તો મહારાજને સંતોન ભક્તો મળ્યા એમાં હેત કરવાનું, એને જ આપણે હગા માનવાના. મહારાજ કે અંતે તો આપણે એવા વૈષ્ણવ સત્સંગી ભેગું જ રહેવું છે. તમે જેની ભેગા ઘર માર્યો ને એ તમારે કોઈ નહીં આવે, આવશે આ બધા ને આવવાના. આ સભા બેઠી છે અક્ષરધામની સભા છે. હું અત્યારે તમને મનાય કે ન મનાય, પણ આ બધા અક્ષરધામના મુક્તો છે બોલો. અને એ બધા જ અક્ષરધામનો રસ્તો લીધો છે એટલે વહેલા મોડા જવાના જ છે. હા, પછી જેની જેટલી શ્રદ્ધા, ઉત્તમ શ્રદ્ધાવાળો આને જન્મે પોગી જાય, મધ્યમને બે ત્રણ જાય, અને કનિષ્ઠ હોય અનેક જન્મ લખ્યા છે. માટે વાલા ભક્તો, આ પાંચ દાડા આપણને આ સત્સંગ શિબિરમાં બહુ સુખ આવ્યું છે. એ સુખને વાગોળ્યા કરજો, હંભાર્યા કરજો, ભગવાનના આનંદને લૂંટ્યા કરજો. ભગવાનમાં સુખ છે એવું માન્યા કરજો. આ જગતમાં સુખ તમને દેખાય તો આભાસ છે, વાસ્તવિક નથી, ખોટું છે એટલું તો માનજો જ. જગત નાશવંત છે, વિષય ખોટા છે અને દેહ નાશવંત છે. ભગવાન સત્ય છે, આત્મા સત્ય છે, એ બે સત્ય કાયમ રહેશે. માટે ભગવાનથી વિખૂટું તત્વ પડી ગયેલું આત્મા છે, એ ભગવાનને પામી જાય તો શાશ્વત સુખનો ભોગતા બની જાય. એટલા માટે આ આપણે શિબિરનું આયોજન કર્યું, આટલો બધો ખર્ચો કરી અને પાંચ દાડા આપણે આ લાભ લીધો. તો વાલા ભક્તો, તમે બધાએ હાજરી ખૂબ આપી છે અને સારી એવી કથા સાંભળી છે ટાઈમે ટાઈમે. એક દી બપોરે મેં કીધું કોઈ જાતા નહીં એટલે કોઈ ગયા નહીં બોલો, દરરોજ વૈયા જતા હતા. શિબિરમાં થોડુંક કડક રાખવું પડે, નહીંતર શું હોય કથામાં આવી જાય ઘડી ઘડીને. ઓળી પછી કે અમે શિબિરમાં આવીએ છીએ ને, પણ શિબિર એટલે શિબિર, આ કથા પારાયણ નથી. એમાં તમે ગમે ત્યારે આવો ને ગમે ત્યારે વૈયા જાઓ હાલે, પણ આમાં તો 6 વાગે આવી જાઓ ને રાતના 10 વાગે ત્યાં જાઓ નહીં તો તમને આનંદ બહુ આવે. ઘડીક બહાર ફરેરો મારી જાઓ તો એનું બધું ઉતરી જાય પાછું. હું હા, રંગ ચડ્યો એ ઉતરી જાય. માટે પાંચ દાડા તમે રંગ ચડાવી દીધો, આવો ને આવો, આવતી શિબિર સુધી રંગ રાખજો. અને આપણે 5 જ દાડા એવું નહીં, રોજ અહીંયા સભાઓ થાય છે, આપણે કથાઓ થાય છે, રવિ સભા થાય છે, યુવાનો માટે શનિવારની સભા થાય છે, બાળકો માટે 2 સભા થાય છે, બાજુમાં બહેનોનું મંદિર છે ત્યાં મહિલાઓની સભાઓ થાય છે. સાંખ્યોગી બહેનો ખૂબ સારો સત્સંગ કરાવે છે. બાળકોમાં સંસ્કાર પડે, બાલિકામાં સંસ્કાર પડે તો એના જીવન બધાના સુધરે. સત્સંગમાં આવ્યા પછી આપણા જીવન બદલવા પડે. હું હા કરતા એમ કરીએ ને સાહેની દોણી ભરી એમ નહીં, સત્સંગ કર્યો અને વર્તમાન ધાર્યા પછી જીવન બદલવું જોઈએ ત્યારે આપણને સત્સંગનો રંગ લાગ્યો કહેવાય. આ પશ્ચિમી સંસ્કૃતિ વાઈ ગઈ છે, માટે કપડાં તમે કંઈક હારા પહેરજો, કિંમતી નહીં હો, અંગ ન દેખાય એવા. કિંમતી તમે બહુ પહેરો એમાં કોઈને કહેવું પડતું નથી, પણ વ્યવસ્થિત મહારાજે કીધું કે અંગ ન દેખાય એવા વસ્ત્રો પહેરવા. માટે આ બધી આજ્ઞાઓ છે, વિવેક છે, એ બધું આપણે જીવનમાં ઉતારવું જોઈએ ભાઈઓ ભાઈઓ બધાએ, કારણ કે આપણે સત્સંગી છીએ. પેલા મુસલમાનમાં જોવાની કેટલી મર્યાદા છે બોલો, એના બૈરાઓ નીકળે તે ગુરખા ઓઢીને નીકળે, શું કહેવાય ગુરખો બુરખો, આમ લાજ કાઢીને નીકળે છે. ને તમારા પટેલમાં બધું વીવી ગયું છે બરાબર ને. એટલે આ બધી મર્યાદાઓ શ્રીજી મહારાજને બહુ ગમતી હતી, માટે આપણે એના આશ્રિત થયા. એટલે કપડામાં પહેરવામાં બધું ધ્યાન રાખવું, જમાના બધા બદલતા જાય છે. અમારા યુવાનો બધા જીન્સના પેન્ટ પહેરે, કોકના પહેરેલા આવે વિદેશવાળા કે 2-3 વાર પહેરીને કાઢી નાખે, ઈવડાને ધોવાનો ટાઈમ નથી છે. કપડાં હતા પેન્ટ શર્ટ તમે પહેરીને ઇન્સર્ટ કરો ને એ બહુ સારું લાગે, પણ ઓલા આમ હાકડું લબડતી હોય ને કંઈક, મેં તો હાકડું શું કામ બાંધે, ઓલા કૂતરાને બાંધવા પડે એમ બાંધવા પડતા લાગે આ બધા બોલો. ભાઈ જ ભાઈનું કાઢે હો આવડા વેચવાવાળા, તો જ લે ને આ બધા નવું નવું બધું. એ યુવાનોને કીધું આપણે આવેલો શ્વેત ડ્રેસ છે ને એવું આપણે ઉત્સવમાં બધા યુવાનોને કરાવો હાદો કંપનીને લેંઘો આઘો છે. લસણ ડુંગળી બધા બહુ ખાય છે આ શિબિરમાં. જો કોઈ ખાતા હોય તો ભાઈ નીમ લઈ લેજો, લસણ કાંદા ખાવાનું બંધ કરો, નહીંતર કાંદો આજ ખાધો હોય ને તમે 15 દિવસ પછી દેહ પડે તો જમપુરીમ જવું પડે એમ શાસ્ત્રીમ લખ્યું છે. આજ તમે ડુંગળી ખાધી અને પછી 15 દાડા પછી તમારું મૃત્યુ થયું તો તમારો જમપુરીમાં નિવાસ થઈ જાય. આ એટલી ભયંકર વસ્તુ છે, શાસ્ત્રમાં એનો હાવ નિષેધ છે, એ ખવાય નહીં. માટે આપણા સત્સંગીઓએ આ કંઈ ખાવું પીવું નહીં. ને ઘણા તો ઘેરે વાપરે છે બોલો, પણ આવી શિબિરોમાં આવતા થાઓ એટલે બધું બંધ થઈ જાય ધીરે ધીરે. માટે આપણે હારાહારી ભગત થઈ ભગવાનને સંતો રાજી થવા જીવન જીવીએ તો કામ થાય. તો વાલા ભક્તો, હવે આ વર્ષમાં આપણે ઉત્સવ આવે છે, 5-6 મહિનાની વાર છે. હવે તમે બધાએ તનતોડ મહેનત કરવાની છે, કોઈ દેહથી, કોઈ ધનથી, કોઈ મનથી. આપણે નાના માણસો પણ કાંઈ લેવાનું નથી, એણે શરીરથી સેવા કરવાની છે. જે વ્યાજ ભરતા હોય એણે 1 રૂપિયાનું દાન અહીંયા દેવાનું નથી. એક ભાઈ કહેતા મારે તિથિ લખાવી, મેં ના પાડી. મેં કીધું તમે વ્યાજ ભરો છો, કાંઈ તિથિ લખાવી નથી. મેં કીધું સગવડતા થાય તો દાન પૂન કરાય, તમારી પાસે સગવડતા ન હોય દાન પૂન કરવાનું હું કોઈ અર્થ નથી. માટે માંડ પૂરું થતું હોય અને વ્યાજ ભરતા હોય એણે ક્યારે દાનનો સંકલ્પ ન કરવો. એણે પછી દેહથી જેટલી થાય એટલી સેવા કરવી. આ સેવા કરવાવાળા જો આગલી લાઈનમાં બેઠા છે બધા મોટા મોટા ભામાશા. હા, એને ભગવાને ખૂબ સંપત્તિ આપી છે ને આપી એટલે વાપરવી જોઈએ, નહીંતર પછી બધું પડ્યું રહે ને આપણે વયું જવાનું થાય. દેવાનંદ સ્વામી લખ્યું, ભૂખે મરીને ભેળી કરી રે માયા લાખ કરોડ, દાટી રે શેરે દરબારમાં હારે જોઈ આંખ્યું કાફોડ રે, અંતે જાવું છે ઉઠી એકલા. જો ભૂખે મરીને લાખો કરોડો માયા ભેળી કરીને દાટી, પણ અંધકાળ આવશે જ્યારે આંખ્યું ફાટી રહે ને જમદું તો લેવા આવી જાય. આજ અમારે વરાસાના કડિયા હરિભક્તો મોહનજીભાઈ, ઘેલાભાઈ, દયાલભાઈ, એ આ મંદિરમાં જેટલું કાંઈ સણતર કામ હતું ને એ બધું સેવામાં કર્યું. પણ છતાંય મને કે મારે અમારે સેવા કરવી છે. મેં કીધું ભાઈ તમે ઘણી સેવા કરી છે આ મંદિરમાં, ઈંટો ચણવાની, પલાસ્તરની. તો કે ના, અમારે આમાં 10-10 હજારની સેવા કરવી છે. બોલો કેટલી ભાવનાઓ છે ભક્તને. માટે આવા નાના ભક્તોને હું તો ના જ પાડું છું, કોઈ દાન લખાવે ને તો પૂછી જવું પહેલાં, ભાઈ તમારે સગવડતા છે તો જ આપજો, બરાબર ને. કાંઈ ઓલો શું કહેવાય, ઘર બાળીને તીરથ ન કરાય, બરાબર. માટે સગવડતા હોય એનું જ દાન લેવામાં આવશે અહીંયા, બરાબર. એટલે આપણે કોઈ પાસે કોઈ દેવા માગ્યું નથી ને કોઈ પાસે. હું તો ફોને નથી કરતો. મને એક ભાઈ કે તમારો ફોન કરતો રહે, અમારે ભૂલાઈ જાય મોટું કામ હોય ને. મેં કીધું પણ હવે મને બહુ આળસ ફોન કરવાની, એટલે આપણે કાંઈ ફોન કરાવે તોય થઈ ગયું જોવો ને આવડું મોટું, બરાબર ને. આ તો ભગવાનને કરવાનું તો થઈ ગયું. અમારા ટ્રસ્ટીઓ ઘણી વાર ચિંતા કરતા શું થાય. મેં કીધું ભગવાન ઉપર નાખો ને બધું થઈ જાય, તે ભગવાન જ આપણે આગળ છે. હે, હા, વાનાણી સાહેબ બહુ ચિંતા કરતા હતા. થઈ ગયું ને, થઈ જ જાય. અમને તો ગળા સુધી વિશ્વાસ હતો ભગવાનનો ભાઈ, કે મહારાજ છે પછી હું. મહારાજ વખતમાં 300-300 રૂપિયા કડિયાના પગારના ચડી જતા હતા. ભગવાન આ લોકમાં હતા તોય તો આપણે થોડી ઘણી મુશ્કેલી આવે એમાં શું કહેવું, કયો આ લોક એવો છે. અમારે જેતપુરમાં મંદિર બન્યું, અર્જુનસિંહ દરબાર ને ઘીવાળા શેઠ, એ 2 જણે આખું મંદિર પૂરું કર્યું. બોલો, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સ્વામી જ્યારે ફોન નહોતા ને તાર કરે અથવા ટપાલ લખે. એટલે જાદવજી શેઠ ઘીવાળા અને અર્જુનસિંહ દરબાર, એ 2 પૈસા લઈને આવી જતા અને આ જ એના ઇતિહાસમાં એના અમર નામ થઈ ગયા. ત્યાં બ્રહ્માંડ રહે ત્યાં સુધી એની ગાથાઓ ગવાહ. અને મોટા સંતો રાજી થઈને એના બે દરવાણી તરીકે પૂતળા પધરાવ્યા છે, એક અર્જુનસિંહ દરબારનું અને એક દાદવજી શેઠ ઘીવાળાનું. બહુ સેવા કરી એ વખતમાં. રૂપિયો ન થતો એ વખતમાં, તો કોઈની પાસે પૈસા જ નહોતા. આજ તો તમારે ઘેરે બધાને અઢળક સંપત્તિ છે, માટે ખૂબ ભાવથી સેવા કરજો. અને આ કથા આપણે સાંભળી છે એ જીવનમાં ઉતારજો. બોલ્યા શ્રી હરિગ્રંથમાં જે કાંઈ સારું આવ્યું છે એ ભગવાનનું છે, અને કાંઈ તમને દુઃખ લાગે એવું મારાથી કહેવાઈ ગયું હોય તો બે હાથ જોડીને માફી માગું છું. મને વારુડા આશીર્વાદ આપજો કે ભગવાનમાં દિન પ્રતિદિન પ્રીતિ વધે, ભગવાનનો મહિમા સમજાય, અને આ સત્સંગમાં આત્મબુદ્ધિ થાય, અને ભગવાનમાં સુખ મનાય એવા તમારી પાસે આશીર્વાદ માગી સંતો ભક્તો અને બધાના ચરણમાં પ્રાર્થના કરી નવ વેરમો સહજાનંદ સ્વામી મહારાજની.